દ્વેષ અને અજ્ઞાન એનું એકત્વ એ કર્મની મુખ્ય ગાંઠ છે, અર્થાત એ વિના કર્મનો બંધ ન થાય તેની જેથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે. સાધના વિશેના અને અધ્યાત્મ વિશેના જે કાંઈ વાસ્તવિક પ્રશ્નો હોય તે બધા પ્રશ્નોનો કૃપાળુદેવે એક સાથે અહીં ઉકેલ આપ્યો છે. એક એક શબ્દ ખોલવા જેવો છે, એક એક શબ્દનો મર્મ સમજવા જેવો છે. ધર્મમાં મતભેદ હોઈ શકે નહીં અને ધર્મમાં અલગ અલગ વાત હોઈ શકે નહીં. આકાશ એક છે, સૂર્ય એક છે, ચંદ્ર એક છે, નદીના નીર એક છે, ફૂલની સુગંધ એક છે, કોયલનો ટોકર એક છે, જ્યાં જાઓ ત્યાં આ વસ્તુ એક છે, એ પ્રમાણે ગમે તે અવસ્થામાં ધર્મ એક છે. ધર્મ શબ્દ પોતે સ્વયં સંપૂર્ણ છે. સાધકે એ જાણવું પડશે કે ધર્મ કરવો એટલે શું, શું પ્રક્રિયા છે તેની, શું રીત છે તેની. આ સમજવા માટે પાયાની બે વાતો સમજી લેવી જરૂરી છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ.
પરમ કૃપાળુ દેવ જકાર શબ્દ વાપરતા નથી. 20 વર્ષની ઉંમરે કહ્યું કે હે એકાંતવાદીઓ, તમે તમારી વાત સાધનાની ભૂમિકા ઉપર શાંતિપૂર્વક કહી શકતા નથી, માટે હઠમાં આવીને તમે જકાર શબ્દ વાપરીને તમારી વાત કરો છો. આપણી પાસે સમજણ અધૂરી હોય, ધીરજ તર્ક અને બુદ્ધિ પણ ન હોય ને કહીએ છીએ. કાશીમાં એક પંડિત ભણીને ઘેર આવ્યો. તેણે કાશીના બધા પંડિતોને હરાવ્યા. માં વિચક્ષણ હતી. તેણે કહ્યું, બેટા, બહુ મોટું કામ કહેવાય કે આટલા મોટા પંડિતોને તે હરાવ્યા, પણ કઈ રીતથી તે હરાવ્યા? તેમણે કહ્યું, મારી રીત એક જ હતી. તેઓ જે કંઈ પણ કહે ત્યારે હું કહું કે હું આ વાત માનતો નથી, આ મારી રીત. આ જે આગ્રહ છે, જે અઠાગ્રહ છે, જે માનવું છે, તે બાજુએ મૂકીને જો વિચાર કરવામાં આવે તો જે શબ્દનો પરમ કૃપાળુ દેવે વાંધો લેતા હતા તે જ શબ્દ અહીં મૂક્યો છે, તે જ મોક્ષનો પંથ છે. સાધનાની ભૂમિકામાં સ્પષ્ટપણે કહીએ છીએ કે આ જ મોક્ષનો પંથ છે, બીજો કોઈ પંથ નથી. આવી શ્રદ્ધા છે, આવી અનુભૂતિ છે, આવી પ્રતીતિ છે, માટે જ શબ્દ બોલે છે. એ શબ્દ પાછળ અનુભવનું બળ બોલે છે, માટે તે શબ્દ મહત્વનો થઈ પડ્યો. તે જ મોક્ષ પંથ. કયો મોક્ષનો પંથ? જે સાધનથી, જે પ્રક્રિયાથી, જે ઉપાયથી, જે રીતથી રાગની, દ્વેષની અને અજ્ઞાનની નિવૃત્તિ થાય, તે રીત, તે પ્રક્રિયા અને તે ઉપાય, તે જ સાધન મોક્ષનો પંથ છે. બીજો પંથ હોઈ શકે નહીં. ધીરજથી વાતને ખ્યાલમાં લેજો. એ નિવૃત્તિની વાત છે. વ્યવહારમાં 8 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈએ છીએ. ઘરમાં ઉપાધિ વધે છે. ઘણા લોકોને ફડફડાટ થાય કે આ નિવૃત્ત થશે એટલે સુખેથી રહેશે નહીં, બીજાને રહેવા નહીં દે. આ નિવૃત્તિનો અર્થ નથી. છોડીને ચાલા જવું, કપડાં બદલવા, બાવા બની જવું, કંટાળીને ભાગી જવું, કામ ન કરવું, આ નિવૃત્તિનો અર્થ નથી. પદાર્થ અને વસ્તુથી નિવૃત્ત થવાનું નથી. નિવૃત્તિનું ક્ષેત્ર જુદું છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનથી નિવૃત્ત થવાનું છે. આપણો રાગ કેટલે અંશે ઘટ્યો? આપણો દ્વેષ કેટલો ઘટ્યો? આપણું અજ્ઞાન કેટલું ઘટ્યું? આ બધું કેટલું ઓછું થયું? આધ્યાત્મિક ક્ષેત્રમાં નિવૃત્તિ એટલે રાગ, દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ.
સાબુ સારો છે કે નહીં તેની પરીક્ષા કરવા મેલા કપડાં ઉપર સાબુ લગાડી થોડી વાર રહેવા દઈએ છીએ. સાબુ લગાડ્યા પછી કપડાંનો મેલ કપાય તો સાબુ સારો. યશોવીજી મહારાજે કહ્યું, રાગ દ્વેષ મળ ગાળવા ઉપસમ જલ ઝીલો, આત્મ પરિણિતિ આદરી પર પરિણિતિ પીલો. આત્મતત્વ વિચારીએ. મળ ઘણી જગ્યાએ ભેગો થાય છે. પેટમાંય મળ થાય છે, કપડામાંય મળ ભેગો થાય છે, ઘરમાંય મળ ભેગો થાય છે અને આત્મામાંય મળ ભેગો થાય છે. બાકી બીજા બધા મળ તો ઠીક છે, પરંતુ આત્મામાં જે મળ ભેગો થાય છે તે બહુ મોટો પ્રશ્ન છે. રાગ દ્વેષ રૂપી મળ ગાળવા ક્યાં જવું? કોઈ સાબુ, નદી કે તળાવ ત્યાં કામ નહીં લાગે. એક જ ઉપાય છે, ઉપસમ જલ ઝીલો. ઉપસમ નામની નદી છે, સમતા નામની નદી છે, સંભાવ નામની નદી છે. એ નદીમાં ડૂબકી મારો, તેમ નહીં ઝીલો. જીલો એટલે સતત સ્નાન કરો. જેમ પક્ષીઓ અને તરવૈયાઓ પાણીમાં ઝીલે છે તેમ જીવનમાં સતત સમતામાં સંભાવમાં ઝીલો. રાગ દ્વેષનો મળ કાઢવા માટે જ્ઞાનરૂપી સાબુ લગાડો. જ્ઞાનરૂપી સાબુ અજ્ઞાનરૂપી મળને કાપે છે.
જ્ઞાન શું કામ કરે? જ્ઞાન આવે છે એ રાગનું ભાન કરાવે છે, દ્વેષનું ભાન કરાવે છે. ટૂંકમાં એમ કહેવાય કે જ્ઞાન આવે એટલે રાગ દ્વેષ જાય, એને બિસ્તરા પોટલા બાંધીને જવું પડે. જ્ઞાન આવે ને રાગ દ્વેષ ન જાય તો સમજવું કે જ્ઞાન નથી આવ્યું પણ વાયડાય વકૃત્વ ઓરેટરી આવી છે, વાચા જ્ઞાન આવ્યું છે, અહંકાર મજબૂત થયો છે. જેમ શાકવાળા શાક લઈએ એટલે કોથમીર મરચાં લટકામાં આપે, તેમ વાચા જ્ઞાન સાથે અહંકાર લટકામાં મળે છે. આ લટકામાં આવેલો અહંકાર આપણને રોકે છે. જ્ઞાન એ છે કે જે રાગ દ્વેષના મૂળને દૂર કરે, અજ્ઞાનના મળને દૂર કરે. ઉપશમ જલ ઝીલો. કપડામાં સાબુ લગાડ્યા પછી ધોકા મારવા પડે છે. પહેલાં સાબુ લગાડવાનો બરાબર લગાડવાનો, થોડી વાર રાખવાનો પણ ખરો, પણ સાબુ કપડામાં કાયમ રખાય નહીં. મેલ કાઢી નાખવો પડે અને સાબુ કાઢી નાખવો પડે. મેલ કાઢવા સાબુ અને સાબુને કાઢવા ધોકો લેવો પડે. રાગ દ્વેષ રૂપી મેલને કાઢવા જ્ઞાનરૂપી સાબુ લગાડવાનો. પણ આ વાંચેલું જ્ઞાન, વાચા જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન માત્ર રાખવાનું નથી, એનાથી ઠરેલ જ્ઞાન અંદરની અવસ્થા છે.
હેલો, મેલ દૂર કરવા વૈરાગ્ય, તીવ્ર વૈરાગ્ય જોઈએ. જ્ઞાન વૈરાગ્ય લાવે, શાંતિ લાવે, પ્રેમ લાવે, અનાફક્તિ ઉદાસીનતા લાવે, સહિષ્ણુતા ઉદારતા મૈત્રી ક્ષમા જીતેન્દ્રિયપણું અને નિર્ભયતા લાવે છે. જ્ઞાન એકલું નથી આવતું, જ્ઞાન આવે ત્યારે પોતાની સંપત્તિ પોતાની સેનાને લઈને આવે છે. જેમ રાષ્ટ્રપતિ આવવાના હોય તો આગળ ગાડી પાછળ ગાડી વચમાં ગાડી એમ બધા ઠાઠ છે, તે જ્ઞાનનો પણ ઠાઠ છે. જ્ઞાન લુખું નથી, જ્ઞાન આવશે ત્યારે સાથે વૈરાગ્ય ત્યાગ ક્ષમતાને લાવશે, મૈત્રીને લાવશે, ઉદાસીનતા નિર્લોપતા અને અભયને પણ સાથે લાવશે. જ્ઞાન આ કામ કરે છે. વૈરાગ્ય રૂપી ધોકાથી સાબુ અને મેલ નીકળી જાય અને આત્મા ચોખ્ખો થાય, પછી આત્મ પરિણતિ આદરી પર પરિણતિ પીલો. ધર્મ કરવો હોય તો શું કરવું? રાગ દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ કરવી, આત્મામાં પરિણમવું પણ આત્મામાં, એવી પરિણતિને આદરે અને પર પરિણતિને દૂર કરે તેને કહેવાય છે ધર્મ. જેમ કોઈ વેપારીને પૂછે કે વેપાર કેવો થયો તો 60-70 લાખ રૂપિયાનો વેપાર થયો, પણ પૂછે કે નફો કેટલો થયો તો કહેશે કે રોલિંગ થયું પણ નફો નહીં. એમ આપણું રોલિંગ ઘણું થાય છે પણ નફો બેઠો નથી. નફો ન થાય તો કામ અધૂરું રહે, અજ્ઞાન અને રાગ દ્વેષ ન જાય ત્યાં સુધી આપણું કામ અધૂરું રહે.
અંબાલાલ ભાઈએ વિવેચનમાં લખ્યું છે કે રાગ દ્વેષ અને અજ્ઞાનનું એકત્વ એ કર્મની ગાંઠ છે. પેટમાં પણ ગાંઠ થાય છે, ટીબીની પણ ગાંઠ થાય છે, વાયુ અને કેન્સરની પણ ગાંઠ થાય છે. તેના કરતાં પણ સૌથી મોટી ઘેરી ગાંઠ મનમાં થાય છે. આપણે કહેતા હોઈએ છીએ કે તેના મનમાં ગાંઠ પડી ગઈ છે, હવે ઉકેલવી મુશ્કેલ છે. બાપ દીકરા વચ્ચે, પતિ પત્ની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે અને મિત્ર મિત્ર વચ્ચે પણ ગાંઠ પડે છે અને ગુરુ ચેલા વચ્ચે પણ ગાંઠ પડે છે. ગાંઠ પડે અને નડે છે, મુખ્ય કર્મની ગાંઠ નડે છે. મોટું ઝાડ કાપવાનું હોય તો લોકો કુશળતાથી ડાળાઓ કાપી નાખે છે, પરંતુ કાપતા કાપતા વચ્ચે નાની ગાંઠ આવી જાય તો જુવાન છોકરાઓ ધારદાર છીણા લઈને હથોડાના ઘા કરે તો પણ તે ગાંઠ તોડવી મુશ્કેલ પડે છે. ગાંઠ પરાણે તૂટે છે. પેટમાં રહેલી ગાંઠ દવાથી કે ઓપરેશનથી દૂર થાય છે. મનમાં રહેલી ગાંઠ સમજાવટથી દૂર થાય છે, પરંતુ કર્મમાં પડેલી ગાંઠ કેમેય દૂર થતી નથી. આ જે મુખ્ય ગાંઠ છે તેના માટે શાસ્ત્રીય શબ્દ છે ગ્રંથિ. આ સંસાર ઉભો છે તે કર્મની ગાંઠને કારણે. મુખ્ય શબ્દ એટલા માટે કહ્યો કે આ ગાંઠ વિના કર્મનો બંધ ન થાય, ગાંઠ હોય તો જ કર્મનો બંધ થાય. એ ગાંઠની જેનાથી નિવૃત્તિ થાય એટલે રાગ દ્વેષ અને અજ્ઞાનની જેનાથી નિવૃત્તિ થાય તે જ મોક્ષનો માર્ગ છે, એ જ મોક્ષનો ઉપાય છે. ત્રણ શબ્દો જુદા પાડી વિગતવાર સમજી લઈએ. રાગ દ્વેષ બે શબ્દો અને અજ્ઞાન ત્રીજો શબ્દ. રાગ દ્વેષ તે ચારિત્ર મોહનીયના ખાતામાં જાય છે અને અજ્ઞાન શબ્દ દર્શન મોહનીયના ખાતામાં જાય છે. આ બે પેટા ખાતેદાર છે. મોહનીય કર્મ મુખ્ય છે, તે દાદો છે. ચારિત્ર મોહનીયના બે પ્રકાર રાગ અને દ્વેષ. દર્શન મોહનીયનો એક પ્રકાર તે અજ્ઞાન. અજ્ઞાનનું બીજું નામ મિથ્યાત્વ. ઉપમિતિ ભવપ્રપંચ કથામાં સિદ્ધાર્થસિંહ ગણીએ કહ્યું કે મોહ રાજા છે, માયા મહામૂર્તા તેની પટરાણી છે અને રાગ કેસરી પાટવી કુંવર છે અને દ્વેષ ફટાયો એટલે નાનો કુંવર છે. ક્રોધમાન માયા લોભ પૌત્ર છે. મમતા અને આસક્તિ મહારાજાની બે લાટકી દીકરીઓ છે. બાપને દીકરી બહુ લેવાલી હોય છે એટલે તેના ચાળા જુદા હોય છે. આ આખું કુટુંબ જગતના અનંત પ્રાણીઓને નચાવી રહ્યું છે. આખા કુટુંબનું રાજ આ જગત પર ચાલી રહ્યું છે.
જ્યારે મોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે આત્મામાં એના પ્રત્યે તન્મય ભાવ થાય છે. એ તન્મય ભાવ થવો તે જ બંધનું કારણ છે. મર્મ સમજી લ્યો. મોહનો ઉદય થતા આત્માનું એ ઉદયમાં તન્મય થવું તે જ બંધનું કારણ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કર્મો તે પૂર્વ બાંધેલા છે. કર્મો બેલેન્સમાં પડ્યા છે તે ઉદયમાં આવવાના, પરંતુ આત્મા તેમાં તન્મયપણે ન પરિણમે તો કર્મની સંતતિ લિંક આગળ ચાલતી નથી. ધર્મ કરવો એટલે શું કરવાનું? સાધના કરવી એટલે શું કરવાનું? કર્મ તો પૂર્વે બાંધેલા છે અને તેના સ્વકાળે ઉદયમાં આવે છે, પરંતુ આત્મા તેમાં તન્મયપણે ન પરિણમે તો કર્મની સંતતિ આગળ વધતી નથી, અને તે આગળ ન વધે તો જૂના કર્મોની ધારા તૂટી જાય છે. એના કારણે ગાંઠ પણ તૂટી જાય છે. એ ન ભળવાની પ્રક્રિયા ક્યારે બને? જો આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તો. આ શાસ્ત્રો એટલા માટે વાંચવાના, સત્સંગ પણ એટલા માટે કરવાનો, જ્ઞાની પુરુષો પાસે એટલા માટે જવાનો, એમના ચરણોમાં એટલા માટે નિવાસ કરવાનો. શ્રવણ મનન ચિંતન નિધિધ્યાસન આ પ્રક્રિયાઓ એટલા માટે કરવાની કે જેથી સ્વરૂપમાં સ્થિર રહેવાય. શાસ્ત્રો એમ જ કહે છે કે તારામાં ઠર. સદગુરુ પણ એમ કહે છે કે તારામાં ઠર. મુમુક્ષુ પણ એમ કહે છે કે તારામાં ઠર. તીર્થંકરો અને અનંત જ્ઞાનીઓ પણ એમ જ કહે છે કે તું તારામાં ઠર. બધા જ્ઞાનીઓને સ્ટેજ ઉપર આવી એક જ વાત કહેવાની છે કે તું તારા પોતાના સ્વરૂપમાં ઠર. પણ સ્થિર કઈ રીતે રહેવાય?
નાની પુરુષો કહે છે આ તારામાં જે વૃત્તિઓ ઉઠે છે તેનાથી તું અલગ રહે અને રાગ દ્વેષ ન કરતા તું સંભાવમાં વર્તે તો સ્થિર થઈશ. સંભાવમાં જો વર્તે તો જૂના કર્મોની ગાંઠ છૂટી જાય અને નવી ગાંઠ પડે નહીં, બંધાય નહીં. ધર્મ કરવો એટલે શું કરવું? સાધના કરવી એટલે શું કરવું? ધર્મની ક્રિયા કરવી એટલે શું કરવું? ફરી સમજી લ્યો. ધર્મ મત કે માન્યતા નથી. ધર્મ જુદા જુદા હોઈ શકે નહીં. ધર્મ અલગ અલગ નથી. કૃપાળુ દેવે કેટલી જગ્યાએ કહ્યું છે કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે જ મારો ધર્મ છે. તમે જૈનો, હિન્દુઓ, મુસલમાનો, સ્ત્રીઓ કે પુરુષો, શ્વેતાંબરો કે સ્થાનકવાસીઓ, અગાસવાળાઓ, સાયલા વાળા ઉભા વાળા હો કે ધરમપુર વાળા હો ગમે તે હો, પરંતુ રાગ દ્વેષ જો શાંત થાય તો વાળા બરાબર, નહીં તો વાળા જ વાળા. જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે ધર્મ અલગ ન હોઈ શકે, રાગ દ્વેષ છોડવો એ જ સૌનો ધર્મ છે.
બસ અહીંયા સુધી આપણે વિચારીએ. ગાથા ચાલે છે 100મી. શરૂઆતમાં જ મારા સાહેબે આપણને કીધું હતું કે આ 99, 100 અને 101 એ ત્રણેય ગાથા ખૂબ જ મહત્વની છે, કારણ કે મોક્ષનો માર્ગ એ આ ત્રણ ગાથાની અંદરમાં બહુ સરસ રીતે વણી લીધો છે. એટલે ત્રણેય ગાથા મહત્વની છે. એક ગાથા તો આપણે જોઈ અને એમાં જે જોયું કે બંધ કર્મના, એ બંધ કેવી રીતે થાય છે અને કર્મના બંધ છૂટે તો જ મોક્ષ થઈ શકે. જ્યાં સુધી કર્મનો એક કણિયો બાકી હોય ત્યાં સુધી જીવનો સર્વથા મોક્ષ થતો નથી, અંશે થાય પણ સર્વથા મોક્ષ તો સર્વ કર્મનો ક્ષય. કેવડી તીર્થંકર પરમાત્માને પણ આ નિયમ લાગુ પડે, ચાર ઘાતી કર્મને ક્ષય કર્યા છતાં એને મોક્ષની અવસ્થા તો બીજા ચાર અઘાતીનો પણ જ્યારે નાશ થાય ત્યારે થાય છે, ત્યાં સુધી એ પણ સિદ્ધપદમાં જઈ શકતા નથી. અર્થાત નિયમ બધા માટે એમ જ છે કે સમા પ્રત્યેક કર્મનો નિવેડો લાવવો. હવે અહીંયા જે વાત કરી છે કે કર્મ બંધાય છે કેવી રીતે, એ વાત આવી. રાગ દ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. કર્મ બંધનનું કારણ આ છે, જો કારણ જાણીએ તો કાર્ય થાય. રાગ દ્વેષ અને અજ્ઞાનથી નિવૃત્ત થવાય તો કર્મથી સહેજે નિવૃત્ત થઈ શકાય, કારણ કે એના કારણ ન રહ્યા, કારણ નથી, આધાર નથી, તો પછી કોઈ પદાર્થ ટકતો નથી. એટલે કારણ અને આધાર હોય છે, એમ આ કર્મને પણ કારણ છે રાગ દ્વેષ અને અજ્ઞાન. અને એનું કારણ છે મોહભાવ જીવનો, અને આ મોહભાવ જીવનો આજકાલનો નથી, અનાદિનો છે. ગાઢ સંસ્કાર મોહના પડેલા છે. કોઈ પણ પદાર્થ જોયો, જરા ગમ્યો એટલે મોહ થયો જ, એ પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગે. પ્રાપ્ત કર્યા પછી એને સાચવવાની, સંભાળવાની, એની વૃદ્ધિ કરવાની, બસ આ બધી પરંપરા ચાલુ થાય એમ કરીને વધુ ને વધુ મોહમાં ગૂંચવાતો જાય. હવે આવો વધુ ને વધુ ગાઢ મોહ બંધન થાય પછી એમાંથી છૂટવાનું કેટલું મુશ્કેલ પડે. તો આપણી અત્યારે આ સ્થિતિ છે, આપણે વધુમાં વધુ ગાઢ મોહથી બંધાયેલા છીએ અને હવે આપણે છૂટવું છે એવો નિર્ણય કર્યો. નિર્ણય કરવાનું કારણ આ પુરુષ છે, એણે આપણને સમજણ આપી. એટલે હવે આપણો નિર્ણય તો બધાનો એક જ છે કે છૂટવું છે એ તો પાકું છે, પણ છૂટવું છે તો અહીંયા ઉપાય બતાવે છે કે તારે છૂટવું છે તો તને ઉપાયની ખબર છે. પહેલાં તું જાણ કે તું કે સેનાથી બંધાયો છો, અને એ જાણ્યા પછી એમાંથી કેમ છૂટવું એનો તને ઉપાય પણ બતાવશું, અને તું કેટલા અંશે છૂટો છો એની ચકાસણી માટેનો તને ટેસ્ટ, હા લેબોરેટરી ટેસ્ટનો પણ રસ્તો બતાવશું. આ બધી વાત જ્ઞાનીઓએ આ ગાથામાં લીધી છે, બહુ સરસ રીતે લીધી છે. શાંતિથી આપણે પણ એનો થોડો વિચાર કરીએ તો શું કહે છે. પહેલા પેરેગ્રાફમાં એમ કહે છે કે ધર્મમાં મતભેદ હોઈ શકે જ નહીં અને ધર્મમાં અલગ અલગ વાત હોઈ શકે નહીં. આ એક વચ્ચેનું વાક્ય છે, ત્રીજી લીટીમાં બહુ સરસનું છે. ધર્મમાં મતભેદ હોઈ શકે જ નહીં. જસ અને જકાર શબ્દ મારા સાહેબે એમ વાપર્યો છે. જકાર એટલે બહાર દઈને, એમાં જો એના જ પછી એમાં કંઈ વિકલ્પ ન હોય, એમાં વિકલ્પ એમાં કંઈ કોઈ અપવાદ નથી, આ એમ જ છે. ધર્મમાં મતભેદ ન હોય, આપણે જોઈએ છીએ ધર્મને નામે જ મતભેદ છે, અનેક છે, પારાવાર છે. અને અહીંયા મારા સાહેબ એમ કહે છે કે ધર્મમાં મતભેદ હોય જ નહીં. આ વિરોધાભાસ આવ્યો એ સમજવાનો છે, એ ક્યાં હેતુ એ કીધું છે. ધર્મ એક અલગ વસ્તુ છે, સંપ્રદાય જુદી વસ્તુ છે. ધર્મ અને સંપ્રદાયને આપણે ભેળસેળ કરીને એક માની લીધા છે. અમે જૈન સંપ્રદાયથી, ધર્મથી જૈન છીએ. તો એક એક જૈનના જે ગુણો આપ્યા છે એને તપાસવા. જન્મથી હું જૈન છું, શાંતિલાલ શાહ લખે. જન્મથી હું જૈન છું, ધર્મથી નહીં. જન્મથી હું જૈન છું, ધર્મથી નહીં. કર્મથી હું કોણ છું એની ખબર નથી. કર્મ તો એવા કરું છું કે હું કોણ છું, હું ક્યાં ખાતામાં આવું એ મને ખબર નથી. હવે આ જૈનનું લેબલ મારીને બેસે, આપણે પણ એમ જ છીએ. મુમુક્ષુનું લેબલ મારીને ફરીએ એથી કરીને મુમુક્ષુ બનાતું નથી. કૃપાળુદેવે મુમુક્ષુના લક્ષણ આપ્યા છે, એની અરે ચકાસણી કરવી. જો એમાં ફિટ બેસતા હોય તો ચોક્કસ છીએ, ન બેસતા હોય તો ચોક્કસ નથી. એ પણ સમજી લેવું, અવઢવમાં ન રહેવું, સ્પષ્ટતા થઈ જવી જોઈએ. એટલે એ અપેક્ષાએ અહીંયા કહેવું છે. ધર્મમાં મતભેદ, ધર્મ એટલે સ્વભાવ, ધર્મ એટલે સ્વભાવ. વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ એ જ વસ્તુનો ધર્મ. તો અહીંયા કઈ વસ્તુની ચર્ચા કરવી છે? આત્માની, આત્મદ્રવ્ય, આત્મતત્વ. તો આત્માનો જે ધર્મ તે ધર્મ, બાકી બધું કહેવા માટેનો ધર્મ. કહેવાય ખરો, પણ જ્ઞાની એને ધર્મ કહેતા નથી. સંપ્રદાયવાળા ભલે કહે, પણ જ્ઞાની તો આત્માના ધર્મને જ માત્ર ધર્મ કહે છે. આત્મજ્ઞાન એ જ્ઞાન, બાકી બધું અજ્ઞાન એમ પણ જ્ઞાની કહે છે. આત્મજ્ઞાન તે જ્ઞાન. નવ પૂર્વનું ભણ્યો પણ આત્માને જાણ્યું નહીં તો શું કહ્યું? મિથ્યા, અજ્ઞાન, બીજું કંઈ જ નથી. આ જ્ઞાનીઓની વાતને સમજવી પડે. તો ધર્મમાં મતભેદ ન હોય, આ પહેલી વાત કરી. અને ધર્મમાં અલગ અલગ વાત પણ ન હોઈ શકે. કોઈ પણ એક જ, કોઈ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો એક જ દ્વારા. તમે કે ભાઈ આપણે દાખલ એક વિચાર કરીએ કે ભાઈ આપણને દહીં કે છાશ જોઈએ છે, તો એની એક કન્ડિશન છે કે દૂધ હોય તો દહીં થાય. દૂધ તો જોઈએ જ, દૂધ વિના દહીં કેમ બનાવવું? કયો એમ? અહીંયા પણ અલગ અલગ વાત નહીં ચાલે. એમાં એક કન્ડિશન ચોક્કસ કે જો ધર્મ કેવો હોય તો આત્માનો જે ધર્મ છે એ જ. એમાં જુદી જુદી ગમે તેટલી વાતો કરીને સમજાવવામાં આવે તો એ પણ ધર્મ નથી. ધર્મને એનામાં કહેવાતી વાતો છે, સમજી લઈએ. ભલે ત્યાં કોઈ અપેક્ષા હશે અને સાચા ધર્મ ઉપર જઈ શકે એટલે એકાંતને નિષેધ પણ નથી, એ પણ સમજવું. નિષેધ નથી, સંપ્રદાયનો ક્યારેય નિષેધ કરી કર્યા જેવો નથી. આપણને સંપ્રદાયના સંસ્કાર મળ્યા છે તો અહીંયા આપણે ધર્મ પ્રવૃત્તિમાં રસરૂચિપૂર્વક આવ્યા છીએ. સંસ્કાર ન મળ્યા હોત, નાનપણમાં જૈન શાળા ન ગયા હોત, પાઠશાળા ન ગયા હોત, સંસ્કાર જ ન પડ્યા, મા બાપે ના આપ્યા હોત, નવકાર મંત્રનું ભાન ન હોત, દેરાસર જોયું ન હોત, તો આજે આપણી અહીંયા રૂચિ થાત? વિચારો, દરેક વસ્તુ એની જગ્યાએ બરાબર છે, પણ ત્યાં રોકાવાનું નથી. જીવે આગળ 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 વધવાનું જ છે. જ્યાં સુધી એને મુક્તિ ન મળે ત્યાં સુધી. કારણ કે એનો આખરી ધ્યેય મોક્ષ છે, મુક્તિ છે. તો એ રીતે ધર્મની મૂલવણી કરી અને એ વાતને સમજવું પડે. પછી કીધું છેલ્લી બે લાઇનમાં, ધર્મ શબ્દ પોતે સ્વયં સંપૂર્ણ છે. સાધકે જાણવું પડશે કે ધર્મ કરવો એટલે શું કરવું. અમે ધર્મ કરીએ છીએ. તમે દાન પુણ્ય કરો, તમે સેવા કરો, તમે તીર્થયાત્રા કરો, એ બધા ધર્મના અંગ છે, એની ના નથી. પણ એમાં સંપૂર્ણ ધર્મ સમાતો નથી. અને આપણે ત્યાં જો રોકાઈ જઈએ તો આપણો આગળનો માર્ગ આપણે પોતે જ અવરોધીએ છીએ, બંધ કરી દઈએ છીએ. એ લક્ષ્યમાં આવવું જોઈએ. એટલે કહે છે, ધર્મ શબ્દ પોતે સ્વયં સંપૂર્ણ છે. ધારણ કરે તે ધર્મ, ધર્મ એથી ધારી હતી. આપણે જે ધારણા બાંધીએ છીએ, અમારી ધારણા, તો આપણી ધારણા શું હોય? અમારે મુક્ત થવું છે. આપણી ધારણામાં આ જ હોય, અમારે મુક્ત થવું છે. અને મુક્ત થવા માટે જે કામ કરીએ એ ધર્મ. જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છે જ તથા આ મોક્ષનો પંથ. એટલે ધર્મ એ જ કે જે બંધને તોડે અને મોક્ષની સાથે જોડે. બાબત તો લેવી પડશે, સમજવી પડશે. તો એને ધર્મ કહેવાય. પછી ધર્મને નામે આપણે આપણા સ્વચ્છંદને પોષીએ અને મતિકલ્પના એ અને એવો આગ્રહ લઈને બેઠા હોય અને પછી એમાંથી તો અમે સ્થાનકવાસી, અમારો ધર્મ સાચો, દિગંબરવાળા તમે ખોટા, ક્યાં જાય એ અટકશો? કયો એક જૈન માર્ગની અંદરમાં જેના ચારે ચાર ફિરકા કહો કે બીજા કોઈ પેટા ફિરકા જે કહો તે બધાના ભગવાન એક, તીર્થંકર 24, કોઈ 23 કે 25 સીધા નથી, બરાબર? તો એ તીર્થંકરનો બોધેલો માર્ગ જેણે જેણે સેવ્યો એ બધાના ધર્મ જુદા કેવી રીતે હોય? અને છતાં છે એ જોઈએ છીએ. એનો અર્થ એ કે ધર્મ જુદો નથી, પણ ધર્મના આધાર ઉપર જીવે ઊભી કરેલી માન્યતાઓ, આગ્રહ એ ભિન્ન ભિન્ન છે. એટલે આપણને ધર્મ ભિન્ન ભિન્ન જણાય છે. હકીકતે ધર્મ ભિન્ન હોઈ શકે નહીં, એમ અહીંયા કીધું. હા, સાધકે જાણવું પડશે કે ધર્મ કરવો એટલે શું, શું પ્રક્રિયા છે તેની, શું રીત છે તેની, આ સમજવા માટે પાયાની વાત સમજવી પડશે. બે વાત છે સમજવાની. એની અંદરમાં એ જ પાયાની વાત એટલે કહેતા કે ધર્મ કરવો એટલે ક્રમે કરીને જીવે રાગ દ્વેષથી મુક્ત થવું, ક્રમે કરીને જીવે રાગ દ્વેષથી મુક્ત થવું એ ધર્મ. કૃપાળુદે પણ એ જ કહેવું, રાગ દ્વેષથી મુક્ત થવું એ જ મારો ધર્મ. તો એનો ધર્મ જુદો, આપણો જુદો હોય એવું? આપણે એને આશરે બેઠા છીએ. તો જે એનો ધર્મ છે આપણો ધર્મ, જે મહાવીરનો ધર્મ એ કૃપાળુદેવનો ધર્મ, જે કૃપાળુદેવ ધર્મ એ આપણો ધર્મ. આમાં કેવી રીતે એના ભેદ કરશું? રાગ દ્વેષથી રહિત થવું, જ્યાં ક્યાંથી રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ. જ ભૈકો, જકાર બહુ ઓછો આપણે છતાં વાપરો, એ જ, બીજો એમાં વિકલ્પ નથી, અપવાદ નથી. માટે કહ્યું એની અંદર એ જ વાતને સમજવી પડશે. એના પછીના પારામાં જે વાત કરી, જે શબ્દનો પરમ કૃપાળુ દેવ વાંધો લેતા હતા, જકાર ક્યાંય વાપરવો નહીં. અને જકાર મોટે ભાગે છે ને અજ્ઞાની જેવો વાપરે, જ્ઞાનીઓ બહુ ઓછો વાપરે. કારણ કે અજ્ઞાનીએ પોતાની વાત ઠોકી બેસાડવી છે કોઈના ઉપર, મારી માન્યતા તમારા પર ઠોકાળી બેસે તો મારે જકાર વાપરવો પડે. આમ જ છે હો મુરજભાઈ, સમજી લેજો, પછી મને કહેતા નહીં. હા, કહી છે ને બહાર દઈને, શું મારી વાત ઠોકી બેસાડવી છે, એટલે કૃપાળુદેવ વિરોધ કરે છે. અને છતાં એ જ કૃપાળુદેવ અહીંયા જકાર વાપરો છે. મારા સાહેબ એ જ કહે છે કે આવું કેમ કર્યું? જે શબ્દનો કૃપાળુદેવ વાંધો લેતા હતા તે જ, તે જ શબ્દ અહીં મૂક્યો છે. તે જ મોક્ષનો પંથ. સાધનાની ભૂમિકામાં સ્પષ્ટપણે કહીએ છીએ આ જ મોક્ષનો પંથ છે, બીજો કોઈ પંથ નથી, આ સિવાય કંઈ નથી. માટે જકાર વાપરો, સમજીને વાપરો, આ સિવાય નથી. ગમે તો આજ, ગમે તો કાલ, ગમે તો લાખ વર્ષે, આ જન્મે કે આવતા જન્મમાં પણ કરવું તો આ જ પડશે, એમ કહે છે. અહીંયા જકાર વાપરો, ત્યાં શું કહે, આ જો, આ સિવાય બીજો રસ્તો નથી. એક જ આમાં નો ઓપ્શન. પરીક્ષાના પેપરમાં આવે ને પહેલો પ્રશ્ન ફરજિયાત, આ એવું છે, આ ફરજિયાત છે, આમાં ઓપ્શન નથી. બીજામાં તમે બીજા પાંચમાંથી ત્રણ કે ચાર કરો એ બરાબર ચાલે, પણ આ નહીં ચાલે. આ તો આ કરવું જ પડે. એટલે માટે જ શબ્દ બોલે છે, તે શબ્દ પાછળ અનુભવનું બળ બોલે છે. જુઓ સ્પષ્ટતા કરી, આવો જકાર કેમ વાપરો? તો કે તે શબ્દની પાછળ અનુભવનું બળ બોલે છે, માટે તે શબ્દ મહત્વનો થઈ પડ્યો. તે જ મોક્ષ પંથ. કયો મોક્ષનો પંથ? જે સાધનથી, જે પ્રક્રિયાથી, જે ઉપાયથી, જે રીતથી રાગની, દ્વેષની અને અજ્ઞાનની નિવૃત્તિ થાય, તે રીત, તે પ્રક્રિયા, તે ઉપાય, તે સાધન જ મોક્ષનો પંથ છે. બીજો પંથ હોઈ શકે નહીં. ભલે અપેક્ષા એ સમજવા માટે થઈને જુદા જુદા શબ્દો જુદી જુદી શૈલીથી જ્ઞાનીઓ કહેતા હોય, પણ એનો હેતુ એક જ હોય. એટલે એ જીવને ક્યારે સમજાય? કે જીવને પહેલાં તો કોઈ પણ વસ્તુ સાંભળે એના પર વિચાર કરવાની એક ટેવ પડે ને તો થાય. પહેલા તો એને ટેવ પાડવી પડે વિચારવાની. તમે કહ્યું અને પાટના પાયા પેલો પાઠ પાસે મહારાજ સાહેબની પાઠ પાસે બેસી અને એક ભાઈ બોલતા હોય ને પ્રમાણ વચન, ખબર છે ને આખું પ્રવચન પૂરું થાય પછી એને પૂછો કે તે શું સાંભળ્યું, તો કે એ તો ભગવાન જાણે, મને કાંઈ ખબર નથી, પણ એ પ્રમાણ વચન બોલે. આપણું એવું નથી કરતા, સારી વાત છે, પણ એ ન થઈ જાય જોવું. મોટેથી પાછો મોટેથી બાંગ પોકારો, આખો ઉપાશ્રીની દિવાલો સાંભળે પ્રમાણ વચન. એટલે પેલા પ્રમાણ ત્યાં કાંઈક અંદરમાં કાંઈ ગ્રહણ કર્યું છે, થોડો ધાર. પછી વાત કરે છે નિવૃત્તિ. નિવૃત્તિની વાત સરસ કરી છે. નિવૃત્તિમાં આપણી માન્યતાઓ એમ છે, ઘરબાર છોડ્યું, પૈસા છોડ્યા, દીક્ષા લીધી, હવે તમે નિવૃત્ત થયા. હા, અરે નિવૃત્ત નથી થયા પ્રભુ. જૂના કપડાં બદલવા, બાવા બની જવું, કંટાળીને ભાગી છૂટવું, કામ ન કરવું, આ નિવૃત્તિનો અર્થ નથી. પદાર્થ અને વસ્તુથી નિવૃત્ત થવાનું નથી, નિવૃત્તિનું ક્ષેત્ર જુદું છે. રાગ દ્વેષ અને અજ્ઞાનથી નિવૃત્ત થવાનું છે. આપણો રાગ કેટલે અંશે ઘટ્યો, આપણો દ્વેષ કેટલો ઘટ્યો, આપણું અજ્ઞાન કેટલું ઘટ્યું, આ બધું કેટલું ઓછું થયું. આધ્યાત્મિક ક્ષેત્રમાં નિવૃત્તિ એટલે રાગ દ્વેષ અને અજ્ઞાનથી નિવૃત્તિ. આપણે તો અમે રિટાયર થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા ને, અરે રિટાયર નથી થઈ ગયા, કાઢી મૂકો તને, 60 થયા એટલે અહીંયા ચાલે એમ નથી, એટલે સરકારે ધક્કો મારીને રવાના કર્યો ઘર ભેગો. હવે ઘર જે સરકારની ઓફિસમાં ઉપાધિ હતી ઘરમાં આવી, એમાં કાંઈ બીજો ફેર પડ્યો. નિવૃત્તિ પછી એ જ પાના ઉપર 47માં, જીવનમાં સતત સમતામાં સંભાવમાં ઝીલો, જો ઉપાય બતાવે છો. નિવૃત્તિ લેવી હોય તો આ, અને રાગદ્વેષથી નીકળવું હોય તો શું કરવું, તો કે પહેલાં તો જીવનમાં સતત સમતામાં સંભાવમાં આવો. જ્યાં સુધી જીવમાં સંભાવ ના આવે, ક્ષમતા ભાવ ના આવે, ત્યાં સુધી એ રાગદ્વેષથી મુક્ત કેમ થાય, કયા પ્રકારે થાય, એ તો આવશ્યક અંગ છે, કરવું જ જોશે. સંભાવ, ક્ષમતા ભાવ એ બહારથી નહીં મળે, બજારમાંથી 1,00,000 રૂપિયા કિલો મળતો હોય તો લઈ આવીએ હમણાં હાલો ને, પણ ક્યાંય નહીં મળે, અંદરમાં પડેલું છે, દ્રષ્ટિ કરીને પ્રગટાવવું પડશે, મહેનત અંદર કરવી પડશે. સતત ક્ષમતામાં સંભાવમાં રહેલો રાગદ્વેષનો મળ કાઢવા માટે જ્ઞાનરૂપી સાબુ લગાડો. જ્ઞાનરૂપી સાબુ અજ્ઞાનરૂપી મળને કાપે છે. જ્ઞાનથી અજ્ઞાન આપણે ગઈકાલે જોયું કે અજ્ઞાનનો કે મિથ્યાત્વનો નાશ કરવો હોય તો જ્ઞાન જોઈએ. જ્ઞાન એટલે આત્મજ્ઞાન, અને એ આત્મજ્ઞાની પુરુષ પાસેથી મળ્યું હોય તો, મતિ કલ્પના એ ઊભું કરેલું હોય તો 10 વખત વિચાર કરવો હોય અને ચકાસણી કરવી, ન કરવું એમ નથી, કદાચ મતી કલ્પનાએ કોકો સાચી વાત પકડાઈ પણ જાય, પણ છતાં એને સાચી માની ન લેવી, એને બીજા સાથે જ્ઞાની પુરુષના વચન સાથે એને ચકાસવું, મેળ પડતો હોય પછી સ્વીકારવા માંધો નહીં, તો પાછા રખડી મરવાના ધંધા થાય. જો નીચે બહુ એના પછીનો પારણ બહુ સરસ વાત કરી છે. જ્ઞાન શું કામ કરે, તો હવે વાત સરસ છે. જ્ઞાન શું કામ કરે, તો કે જ્ઞાન આવે છે એ રાગનું પહેલાં તો ભાન કરાવે છે. સૌથી પહેલું કામ આ કરાવે, રાગનું, દ્વેષનું, અજ્ઞાનનું ભાન કરાવે. અજ્ઞાન કોને કહેવાય, રાગ કોને કહેવાય, દ્વેષ કોને કહેવાય, કશાય કોને કહેવાય, ક્ષમતા અને ઉપર વાત કરી એમ ક્ષમતા અને સંભાવ કોને કહેવાય, આ બધું આ જ્ઞાનથી જાણી શકાય, એની કહે છે જ્ઞાન. જ્ઞાન શું કામ કરે, જ્ઞાન આવે છે એ રાગનું ભાન કરાવે, દ્વેષનું ભાન કરાવે. ટૂંકમાં એમ કહેવાય કે જ્ઞાન આવે એટલે રાગ દ્વેષ જાય, કારણ કે જેવું ભાન થાય એટલે ખબર પડે કે આ મારું નથી એક, અથવા મારા માટે હિતકારી નથી, બે વસ્તુ સમજાઈ ગઈ, આ મારું નથી અને મારા માટે હિતકારી નથી, પછી એનો ત્યાગ કરતા વાર નહીં લાગે. પણ જ્યાં સુધી એમ છે કે ના ના કદાચ કામ આવે તો સંઘરો સાપ કામ આવે એમ કહે ને, રાખો ને, આ તો કે ઉલટો સંઘરો સાપ કોક દિવસ કરડવા આવશે, આ કામમાં નહીં આવે, રાગ દ્વેષ એવા છે. રાગ જ્ઞાન આવે એટલે રાગ દ્વેષ જાય, જો રાગ દ્વેષ જાય એનું પરિણામ છે જ્ઞાનથી. આપણે પરિણામો પર નજર કરી શકીએ, અને એના પરથી નિર્ણય કરી શકીએ કે રાગદ્વેષ ગયા. જો રાગદ્વેષ ગયા તો આપણને જ્ઞાનની પ્રાપ્તિ થઈ એમ સમજવું, નહીં તો બફમમાં ન રહેવું. શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન નથી, ક્યાંયથી સાંભળેલું જ્ઞાન છે, ઉછીનું લીધેલું જ્ઞાન છે, એ પાછું આપવું પડશે. પણ અંદરમાંથી અનુભૂતિનું જ્ઞાન આવશે એ સાચું જ્ઞાન છે એ લખ. અને જો અનુભૂતિ જાય, સમજવું, વિચારવું જરા, એને બિસ્તરા પોટલા બાંધીને જવું પડે. જ્ઞાન આવે અને રાગ દ્વેષ ન જાય તો સમજવું કે જ્ઞાન નથી આવ્યું. પણ બહુ સરસ શબ્દ વાપરા જો, પણ કડક છે. વાયડાય વક્તૃત્વ ઓરિટરી આવી, જ્ઞાન નથી આવ્યું. અન્ય લોકોને આંજી દેવાની એક શક્તિ અંદર આવી, અહંકાર બળવાન થયો, અને મારી કે મારી બોલવાની છટા, મારી સમજાવવાની શૈલી, હજારો લોકો તાળીઓના ગડગડાટ કરે, આ શું આવ્યું, જ્ઞાન આવ્યું ના. અહીંયા મારા સાહેબ કહે છે, વાયડાઈ વધી વક્તૃત્વ ઓરિટરી આવી. હવે આ એની જીવને કલ્યાણનું કારણ બની શકે ખરું, વિચારવું. એને તો નહીં, એને સાંભળનારાઓને પણ કલ્યાણનું કારણ નહીં બને, કારણ કે એ હંસેનામાં આવવાનું. કસાયુક્ત કોઈ પંડિત પોતાની પંડિતા કે વિદ્વતા બતાવે અને કસાયથી ભરેલો હોય, એને સાંભળવાથી પણ, સાંભળનાર શ્રોતાની અંદરમાં પણ એના પરમાણુઓ કામ કરે હો. એટલે કૃપાળદેવ જગ્યાએ કથન લખ્યું, સરસ લખ્યું છે કૃપાળદેવે, કે આ કાળના મુનિઓનું શાસ્ત્ર કથન શ્રવણને યોગ્ય પણ નથી. આવો કડક શબ્દ ભાઈ, આ કાળના મુનિઓનું શાસ્ત્ર કથન શ્રવણને યોગ્ય પણ નથી, કેમ લખ્યું હશે આવું? એટલે જેની પાસેથી સાંભળીએ છીએ એની પાસેથી આપણે એ અપેક્ષા જરૂર હોય કે એ પણ રાગ દ્વેષ રહિત થઈને ભગવાનના વચનો આપણને કહે છે, તો જ આપણને કાર્યકારી થશે, નહીં તો એ પણ કાર્યકારી નહીં થાય. સમજી લઈએ. અને એક એના પાછળ જે કારણ હોય તો દ્રષ્ટિરાગ, જીવનો વ્યક્તિરાગ, દ્રષ્ટિરાગ જે નામ આપો, એક વ્યક્તિ નિંદ્રમાં બંધાઈ ગયો. અને એટલે જ આ સંપ્રદાયની અંદરમાં આ લોકો જે જીવ જો લોકો છે એ મોટા ભાગે આમાં બંધાઈ જાય છે. અમારા આચાર્ય મોટા, અમારા મહારાજ સાહેબે કીધું, અમારા ગુરુદેવ સાચા, બાકી જગતમાં હવે શું કેવું, આ દ્રષ્ટિરાગ છે. દ્રષ્ટિરાગને કૃપાળદેવે વિષ કહ્યું છે, હળહળ વિષ છે, સમજવું. ક્યાંય દ્રષ્ટિ એક વ્યક્તિ ઉપર બંધાઈ ગઈ, આ વ્યક્તિ હોય તો જ અમને જ્ઞાનની પ્રાપ્તિ થાય, બાકી થાય જ્ઞાનીઓની તો આખી અનંત અનંત અનંતની પરંપરા ચાલી આવે છે. એમાં કોઈ એક વ્યક્તિના આધારે હોત તો આ ધર્મ કે દિવસનો નામશેષ થઈ ગયો હોત. કારણ કે વ્યક્તિ કેટલું હોય, કેટલો વખત હોય વ્યક્તિને, તેનું આયુષ્ય પૂરું થયેલ ચાલી જાય પછી શું, અને છતાં પરંપરા ચાલી છે. શું છે, જ્ઞાનના આધાર ઉપર ચાલી છે. વ્યક્તિના આધારે કોઈ દિવસ ધર્મ ટકે નહીં, વ્યક્તિના આધારે કોઈ દિવસ એ કોઈનું કલ્યાણ પણ ન થાય, માત્ર વ્યક્તિના આધારે. એ વ્યક્તિની અંદરમાં આ જે રાગદ્વેષ રહિતપણું, અજ્ઞાન રહિતપણું આવ્યું હોય અને પછી જો એ જીવ એને શરણે ગયો હોય તો એવા જ્ઞાની તે સદગુરુ છે. અને એના બોધથી જીવ જો પરિણામ પામે તો અવશ્ય એ સાચા માર્ગે છે, નહીં તો હજી ખૂટે છે. સમજ, વાચા જ્ઞાન આવ્યું છે, અહંકાર મજબૂત થયો છે, વાચા જ્ઞાન સાથે અહંકાર લટકામાં મળે છે. આ લટકામાં આવેલો અહંકાર આપણને રોકે છે. જ્ઞાન એ છે કે જે રાગ દ્વેષના મળને દૂર કરે, અજ્ઞાનના મળને દૂર કરે. બહુ પાયાની વાત કરી છે, બહુ વિચારવા જેવી છે. કારણ કે ઠેર ઠેર સૌ દુકાનો માંડીને બેઠા છે અને બધા એમ કહે છે કે અમારો માલ સાચો, અહીંયા 100% શુદ્ધ મળશે. પણ હયા ફૂટા ઘરાગો, તમે ગયા એટલે હું કહ્યો કે સુરેશભાઈ ગયા છે ને, સમજીને ચકાસીને જ લીધું હોય, બહુ હોશિયાર માણસ છે. આપણે સમજાય આપણે કાંઈ વાંધવાની પાછળ વીવું જવું, એ જ પ્રકારે અત્યારે બધું ચાલે છે. એ પણ એનાથી જીવનું કલ્યાણ નથી, સમજવું તો પડશે. આગળ 48માં ઉપર કહે છે, રાગદ્વેષ રૂપી મેલને કાઢવા જ્ઞાનરૂપી સાબુ લગાડવાનો, પણ આ વાંચેલું જ્ઞાન, વાચા જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન માત્ર રાખવાનું નથી, એનાથી ઠરેલ જ્ઞાન અંદરની અવસ્થા છે. એક ડગલું આગળ લઈ જાય છે આપણને. પહેલી જ્ઞાનની પ્રાપ્તિ આપણને શ્રવણથી થાય, વાંચનથી થાય, એની ના નથી, પણ એ પૂરતું નથી. એ જ્ઞાન અંદરમાં સ્થિર થવું જોઈએ, ઠરવું જોઈએ, અને એના જ્ઞાન જે પ્રાપ્ત થયું, પ્રગટ થયું, એના સંબંધમાં કોઈ પણ જાતની આશંકા ન રહેવી જોઈએ, આશંકા નિર્મૂળ થઈ જવી જોઈએ. અને એ ક્યારે થાય? અનુભવ જ્ઞાન આવે ત્યારે. એનાથી ઠરેલ જ્ઞાન અંદરની અવસ્થા છે. અનુભવથી જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ ઠરેલ જ્ઞાન, અને એ ઠરેલ જ્ઞાન આ જીવને ઉપકારી થાય. બાકી તો આકાને સાંભળીએ ને આકાને નીકળી જાય. કૃપાળુદેવ પણ લખે, શ્રવણ તો પવનની લેરખી જેવું છે, આવ્યું ને ગયું. આપણે હતા ત્યાં ને ત્યાં. ઠરેલ જ્ઞાન અંદરની અવસ્થા. હવે જ્ઞાનના જ્ઞાનની પ્રાપ્તિ થાય તો શું આવે આ જીવમાં? એની સાથે જો જ્ઞાનની પ્રાપ્તિ થાય તો વૈરાગ્ય, શાંતિ, પ્રેમ, અનાશક્તિ, ઉદાસીનતા લાવે, સહિષ્ણુતા, ઉદારતા, મૈત્રી, ક્ષમા, જીતેન્દ્રિયપણું, નિર્ભયતા. બોલો, એ માત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિથી આટલી બધી વસ્તુઓ થાય છે. એટલે આપણે આ બધી વસ્તુનો મેળ કરવો પડે, કે જો આપણને આવા અવસ્થામાં જો આપણા એવા હોય તો જ્ઞાન છે એમ કહેવામાં વાંધો નથી, નહીં તો જ્ઞાન છે એમ કહીને જ્ઞાનીની વિરાજનાના દોષમાં આવીએ, એ સમજી લઈએ. આ અવસ્થા ન હોય અને આપણે એમ કહીએ કે અમને જ્ઞાન થયું છે તો સમજવું કે જ્ઞાનીની વિરાજના કરીએ છીએ, અને વિરાજનાનો દોષ અનંતતાનું બંધીનું છે, માટે બહુ સાવધાન રહેવા જેવું છે. જ્ઞાન આવે ત્યારે પોતાની સંપત્તિ, પોતાની સેનાને લઈને આવે છે. જ્ઞાન આવશે ત્યારે વૈરાગ્ય, ત્યાગ, ક્ષમતાને લાવશે, મૈત્રીને લાવશે, ઉદાસીનતા, નિર્લોભતા અને અભયને પણ સાથે લાવશે. જ્ઞાન આ કામ કરે છે. આ જ્ઞાનની શક્તિ બતાવી, જ્ઞાન શું કરે છે. જ્ઞાનની સાથે આખો એનો પરિવાર, આપણે કંકોત્રી આવે ને, સહકુટુંબ જમવા પધારજો, એમ જ્ઞાન સહકુટુંબ આવે છે ત્યારે આ બધો એનો પરિવાર છે, એના કુટુંબના સભ્યો બતાવ્યા મારા સાહેબે સરસ. એ જ્ઞાન હોય તો આટલા પરિવારના સભ્યો આવે, એટલે એના માટે રસોઈ તૈયાર રાખ્યો, આટલા સભ્યો આવશે જ્ઞાન સાથે. પછી ધર્મની વાત પાછી લીધી, ધર્મ કરવો હોય તો શું કરવું. રાગ દ્વેષ અને અજ્ઞાનની નિવૃત્તિ કરવી, આત્મામાં પરિણમવું, પરિણમવું પણ આત્મામાં. જો પરિણમવું ક્યાં? આત્મામાં, સ્વરૂપમાં, બહાર નહીં. એ તો ખૂબ કર્યું, અને બહાર પરિણમન છે તો સંસાર વધતો જાય છે, અંદરમાં પરિણમન થશે તો સંસાર તૂટતો જશે અને મોક્ષનો પંથ કપાતો જશે. શું કરવું એ જીવે નક્કી કરવાનું છે. પરિણમવું પણ આત્મામાં, એવી પરિણતિને આદરે અને પરપરિણતિને દૂર કરે, એને કહેવાય છે ધર્મ. આપણી પરિણતિ પરમાં છે, સમજી લઈએ. ઘર, કુટુંબ, સંપત્તિ, વૈભવ, સત્તા, પછી ત્યાંથી આગળ જવું હોય તો આ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, રાગ, દ્વેષ, સમજી લઈએ આપણે. હા, એમાં પરિણમન છે આપણું. એમાંથી પાછું આવવાનું કે છે, એ પરિણતિને દૂર કરે, એનું નામ ધર્મ. અજ્ઞાન અને રાગ દ્વેષ ન જાય ત્યાં સુધી આપણું કામ અધૂરું છે. ફરી 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 એ વાત ઉપર હેમરિંગ કરે ને, હેમરિંગ કરે છે. રાગ દ્વેષ અને અજ્ઞાન નહીં જાય ત્યાં સુધી આ જીવ ક્યારે પણ ધર્મની પ્રાપ્તિ કરી શકશે નહીં. આગળના નીચેના પારાની અંદરમાં અંબાલાલભાઈના વિવેચન ઉપર કૃપા મહારાજ સાહેબે જે વાત લખી છે છેલ્લી ચાર લાઈનમાં, મનમાં રહેલી ગાંઠ સમજાવટથી દૂર થાય. એક એક શબ્દ બહુ સમજીને લાઈપો છો. મનમાં રહેલી ગાંઠ સમજાવટથી દૂર થાય, કર્મ પણ કર્મમાં પડેલી ગાંઠ કેમેય દૂર થતી નથી. આ જે મુખ્ય ગાંઠ છે તેના માટે શાસ્ત્રીય શબ્દ છે ગ્રંથિ. આજે કોઈની સાથે મતભેદ થયો હોય તો એ મતભેદ હોય તેમાં ત્રીજી વ્યક્તિ આવે અને સમાધાન કરાવી દે, પાટે ચડી જાય ગાડી. એટલે એ વાત કરે છે કે મનની ગાંઠ હોય તો સમજાવટથી દૂર થાય, પણ કર્મની ગાંઠ હોય તો કેમેય દૂર થાય નહીં. એને દૂર કરવા માટે તો જે ઉપર કહ્યું હોય જ કે પોતે જીવે પોતે જ પોતાની રીતે સમજણનો ઉપયોગ કરી જ્ઞાનનું પરિણામ થાય અને રાગ દ્વેષથી મુક્ત થાય ત્યારે જ એ ગાંઠ તૂટે, ત્યાં સુધી તૂટે નહીં. એટલે કર્મમાં પડેલી ગાંઠ કેમેય દૂર થતી નથી. આ જે મુખ્ય ગાંઠ છે તેના માટે શાસ્ત્રીય શબ્દ છે ગ્રંથિ. આ સંસાર ઊભો છે તે કર્મની ગાંઠના કારણે છે. મુખ્ય શબ્દ એટલા માટે કહ્યો કે આ ગાંઠ વિના કર્મનો બંધ ન થાય, ગાંઠ હોય તો જ કર્મનો બંધ થાય. બહુ સ્પષ્ટતા કરી દીધી. રાગ દ્વેષની ગ્રંથિ છે. આપણે એક સામાયિક આપણા ઉગુત્યમાં કહીએ કે રેશમની દોરી ને તેલનું ટીપું એમ કહેવાય કે શું થાય, એક તો દોરી રેશમની એમાં પડેલી ગાંઠ ઉકેલવી મુશ્કેલ, એમાં પાસે તેલનું ટીપું એટલે એટલી ગાઢ થઈ જાય પછી તો એ લાખ વાતે આપણે ઉપાય કરીએ ને તો એ કેમેય ન છૂટી પડે, અંતે કાતર લેવી પડે. એમ આ કર્મની ગ્રંથ જે ગ્રંથિ છે એવી છે, કારણ કે એને રાગ દ્વેષ રૂપી રસ એને મળ્યા કરે છે, એને પોષણ મળ્યા કરે. એટલે એક કર્મની ગ્રંથને મજબૂત કરે 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 ગાંઠ મજબૂત જ થતી જાય, કેમ એમાંથી છૂટવાનો ઉકેલ મળે નહીં. આ સંસાર આખો એના કારણે ઉભો છે. મુખ્ય શબ્દ એટલા માટે કહ્યો કે આ ગાંઠ વિના કર્મનો બંધ ન થાય અને ગાંઠ હોય તો જ કર્મનો બંધ થાય. એ ગાંઠની જેનાથી નિવૃત્તિ થાય એટલે રાગ દ્વેષ અને અજ્ઞાનની જેનાથી નિવૃત્તિ થાય એ જ મોક્ષનો માર્ગ છે, એ જ મોક્ષનો ઉપાય છે. પછી મોહનીય કર્મની એક વાત લીધી એ જ પારામાં. બે પેટા ખાતેદાર છે, જો આમાં પહેલા શું કીધું, રાગ દ્વેષ જે ચારિત્ર મોહનીના ખાતામાં જાય છે અને અજ્ઞાન શબ્દ દર્શન મોહનીના ખાતામાં જાય છે, આ બે પેટા ખાતેદાર છે. મોહનીય કર્મ મુખ્ય છે તે દાદો છે. ચારિત્ર મોહનીયના બે પ્રકાર ક્યાં ક્યાં, રાગ અને દ્વેષ, અને દર્શન મોહનીનો એક જ પ્રકાર તે અજ્ઞાન, અને અજ્ઞાનનું બીજું નામ મિથ્યાત્વ. એટલે સૌથી પહેલું કામ આ કરવાનું છે, દર્શન મોહની એ તોડવું પડશે. ચારિત્ર મોહની પછી તૂટશે, એની વેળે તૂટશે. દર્શન મોહની તૂટી જાય પછી ચારિત્રને મોહને ચોડવા માટે બહુ મહેનત કરવી નથી પડતી, કરવું પડે પુરુષાર્થ માત્ર સાવધાનીનો, સાવધાન રહેવું પડે. પણ અહીંયા તો ગાંઠ તોડવાની છે. એટલે દર્શન મોહ તૂટે એટલે મિથ્યાત્મ જાય, મિથ્યા માન્યતાઓ જાય, આગ્રહ જાય, અહંકાર જાય, રાગદ્વેષ પ્રત્યેનો જે પ્રીતિભાવ છે મોહભાવ એ તૂટે, આ બધું થતું જાય. એ દર્શનમાં એ કામ કરે છે. અને પછી એના કારણમાં બીજા પરિગ્રહમાં કીધું, જ્યારે મોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે આત્મામાં એના પ્રત્યે તન્મય ભાવ થાય છે. એ તન્મય ભાવ થવો એ જ બંધનું કારણ છે. જો મોહનીય કર્મનો જ્યારે ઉદય આવે છે, ઉદય તો દરેકના જીવનમાં આવે, પણ ઉદયની સાથે પ્રત્યેક જીવ જોડાવું કે ન જોડાવું એના માટે સ્વતંત્ર છે, સ્વાધીન છે. એ પ્રાણે ઉદય એને ખેંચતો નથી જીવને, પણ જીવ એની સાથે જોડાય છે. એ જોડાય છે એની પાછળ જે કાર્યકારી બળ છે એ રાગ દ્વેષ અને અજ્ઞાનનું છે. એ રાગ દ્વેષ અજ્ઞાનના પૂર્વના ગાઢ પડેલા સંસ્કારો એને જે તે નિમિત્તની સાથે જોડી દે છે. આ મૌની કર્મનું સ્વરૂપ બતાવે છે. મોહની કર્મનો ઉદય થાય ત્યારે આત્મામાં એના પ્રત્યે તન્મય ભાવ આવે, જોડાઈ જાય ગાઢ. ઓહો, આપણે તો ત્રણ પેઢીનો સંબંધ છે, તમે ભૂલી ગયા તમારા દાદા ને અમારા દાદા એક જ શેરીમાં રહેતા, એક દિવાલ આપણો જૂનો સંબંધ, આ એવું જૂનો સંબંધ આપણો અનાદિનો, તેની અરે રાગ દ્વેષ જ્ઞાન સાથે આ ઉદયમાં ભળી ગયેલી ક્રિયા છે. તન્મય ભાવ એ બંધનું કારણ કીધું. આત્માનો મર્મ સમજી લો, મોહનો ઉદય થતા આત્માનું એ ઉદયમાં તન્મય થવું એ જ બંધનું કારણ છે. એની અંદરમાં તાદાત્મ્ય થાય ત્યારે આ બંધ પડે છે. પરંતુ આત્મા તેમાં તન્મયપણે ન પરિણમે તો કર્મની સંતતિ લિંક આગળ ચાલતી નથી. જો એટલે એની સ્વતંત્રતા અહીંયા સ્થાપિત કરી. આત્મા તેમાં તન્મયપણે ન પરિણમે તો કર્મની સંતતિ આગળ ચાલતી નથી, રોકાઈ જાય ત્યાં. એટલે તન્મય થવાની વાત એની સાથે એકાકાર થઈ જાય. આ એની મોહદ્રષ્ટિ છે. મોહદ્રષ્ટિથી એના અંદરમાં એકાકાર પણ આવે. ધર્મ કરવો એટલે શું કરવાનું? હવે વાત કરે છે ધર્મ કરવો, અમે કહીએ છીએ અમારે ધર્મ કરવો છે. તો ધર્મ કરવો એટલે શું કરવું? તો કે ધર્મ કરવો એટલે શું કરવું? સાધના કરવી એટલે શું કરવું? કર્મ તો પૂર્વે બાંધેલા છે અને તેના સ્વકાળે ઉદયમાં આવે છે, પરંતુ આત્મા તેમાં તન્મયપણે ન પરિણમે તો કર્મની સંતતિ આગળ વધતી નથી, અને તે આગળ ન વધે તો જૂના કર્મોની ધારા તૂટી જાય છે, એના કારણે ગાંઠ પણ તૂટી જાય છે. એ ન ભળવાની પ્રક્રિયા ક્યારે બને? જો આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તો. આ ધર્મ કરવો એટલે શું? ધર્મ કરવો એટલે પોતે પોતાના સ્વરૂપમાં રહેવું, પોતાના ઘરમાં જઈને રહેવું, ઠરવું. વરસાદથી બચવું હોય તો શું કરીએ? બહાર વરસાદ પડતો હોય તો ઘરમાં રહ્યો, વરસાદનું ટીપોય નહીં પડે. એમાં કર્મથી જો બચવું હોય ઘરમાં રહ્યો, કર્મ ક્યાંય નહીં ચોટે તમને. પણ આ જીવ ઘરમાં નથી રહેતો, બહાર ભટકે છે, એટલે કર્મને ફાસલામાં ફસાઈ જાય છે. પરભાવ, જે આપણે બહાર કહીએ એટલે એનો અર્થ છે પરભાવ. એના કારણે ગાંઠ, પછી કર્મની ધારા પણ તૂટી જાય અને એના કારણે ગાંઠ પણ તૂટી જાય. એ ન ભળવાની પ્રક્રિયા ક્યારે બને? જો આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તો. આ શાસ્ત્રો એટલા માટે વાંચવાના, સત્સંગ પણ એટલા માટે કરવાનો, જ્ઞાની પુરુષો પાસે એટલા માટે જવાનું, એમના ચરણોમાં એટલા માટે નિવાસ કરવાનો, શ્રવણ મનન ચિંતન નિધિધ્યાસન આ પ્રક્રિયાઓ એટલા માટે કરવાની કે જેથી સ્વરૂપમાં સ્થિર રહેવાય. પેલા બધા સાધન છે, પણ જીવનો નિર્ધાર જો છે. જો સાધનના પ્રયોગ બે રીતે થાય, મુખ્ય પ્રયોગ આ છે કે સાધન દ્વારા પોતે પોતાના સ્વરૂપમાં રહેવું, પણ મોટે ભાગે એક કરવાનું ચૂકી જવાય છે. અને સાધન એટલા માટે કરે છે કે જગતની અંદરમાં લોકો જાણે આ ભાઈ ધર્મી છે. સાધનનો ઉપયોગ આવો થાય છે. અમે આ બધું કરીએ છીએ, આખો કુટુંબને ધર્મની ભાવના બહુ સારી હો, સવારમાંથી સાંજ સુધી આ ઉપાસ રહી ને દેરાસર ને આ ને તે ને બહુ સારી. પણ એ તો હવે અંદર એનો આત્મા જાણે, ભગવાન આપણને તો ખબર નથી. આ હોય તો સાચું, નહીં તો ધમાધમ સમજી લેવાની. સત્સંગ પણ એટલા માટે કરવાનો, શ્રવણ મનન ચિંતન નિધિધ્યાસન સ્વરૂપમાં સ્થિર રહેવાય. શાસ્ત્રો એમ જ કહે છે તારામાં ઠર, સદગુરુ પણ એમ જ કહે છે તારામાં ઠર, મુમુક્ષુ પણ એમ કહે છે કે તારામાં ઠર, અરે તીર્થંકરો અને અનંત જ્ઞાનીઓ પણ એમ જ કહે છે કે તું તારામાં ઠર. બધા જ્ઞાનીઓને સ્ટેજ ઉપર આવી એક જ વાત કહેવાની છે, તું તારા પોતાના સ્વરૂપમાં ઠર, પણ સ્થિર કઈ રીતે રહેવાય? હવે બીજી વાત આવી, સ્થિર રહેવાય કેમ? હવે એનો ઉપાય બતાવે છે. તું સંભાવમાં, નીચેના પારામાં, તું સંભાવમાં વર્તે તો સ્થિર થઈશ. સ્થિર થવું છે ને, ઠરવું છે ને. તો માત્ર જ્ઞાન એટલે કે બોધ સાંભળવાથી નહીં થાય. સંભાવમાં વર્તે સ્થિર થઈશ. સંભાવમાં જો વર્તે તો જૂના કર્મની ગાંઠ છૂટી જાય, નવી ગાંઠ પડે નહીં, બંધાય નહીં. ધર્મ કરવો એટલે શું કરવું? સાધના કરવી એટલે શું કરવું? ધર્મની ક્રિયા કરવી એટલે શું કરવું? ફરી સમજી લ્યો, ધર્મ મત કે માન્યતા નથી. ધર્મ જુદા જુદા હોઈ શકે નહીં, ધર્મ અલગ અલગ નથી. અલગ અલગ હોય તો એ ધર્મ નથી. અને આપણે અલગ અલગ ધર્મની ગાંઠમાંથી છૂટતા નથી. આ તો પછીની વાત છે, એ આપણી માન્યતાઓમાંથી છૂટતા નથી. મોપતિ હોય, રજણું હોય, દિગંબર હોય, શ્વેતાંબર હોય, તેરાપંથી હોય, અરે બધા તેરાપંથી મુખ મેરાપંથી થા તો કામ થાય, એ તો થવું નથી. સંપ્રદાય ભિન્ન હોય છે, ધર્મ નહીં. ધર્મ ક્યારેય ભિન્ન હોય નહીં, સંપ્રદાય જ ભિન્ન હોય. અને પછી છેલ્લે વાતમાં, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. કોણ કીધે? કૃપાળદેવ કહે છે. આપણે એના આશરે છીએ, એના વચનમાં ભરોસો મૂકવો પડશે, શંકા રહિત થવું પડશે, અને એણે કીધેલું જ કરવું પડશે. પ્રભુશ્રીની ભાષામાં કહીએ તો ઝાકડે ઝાકળ ચાલવું પડશે. કોઈ વચમાં ડાપણ આપણું કરશું તો ચાલશે નહીં, રોકાઈ જશું, અટકી જશું, રખડી પડશું. સમજી લઈએ, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહી થવું એ જ મારો ધર્મ છે. તમે જૈનો હો, હિન્દુ હો, મુસલમાન હો, સ્ત્રી હો, પુરુષ હો, શ્વેતાંબર હો કે સાનકવાસી હો, અગાસવાળા હો, સાયલાવાળા હો, કબાવાળા હો કે ધર્મપુરવાળા હો, ગમે તે હો, પરંતુ રાગ દ્વેષ જો શાંત થાય તો વાળા બરાબર, નહીં તો વાળા જ વાળા. કડક શબ્દમાં જરા કહેવું પડ્યું, પણ આપણને બાકાત રાખ્યા. રાજકોટવાળા નથી લખ્યું, આપણને લાગુ ન પડે ને, રાજકોટવાળા ન લખ્યું, બધા નવામાં લીધા એટલે આપણને લાગુ નથી પડતું ખરું. જો એમ છે, જ્ઞાની પુરુષે કહ્યું છે કે ધર્મ અલગ અલગ ન હોઈ શકે, રાગ દ્વેષ છોડવા એ જ સૌનો ધર્મ છે, બધાનો ધર્મ આ એક જ છે. કારણ કે આત્માની અપેક્ષા આ વાત છે, ધર્મ આત્માનો છે, ધર્મ સેવવાનો આત્માએ છે, ધર્મ સેવવાનો આત્માને માટે છે, ધર્મનું સેવન આત્માના કલ્યાણ માટે છે, ધર્મનું સેવન આત્માની મુક્તિ માટે છે. તો એના બે રસ્તા કેવી રીતે હોય? કારણ કે આત્મા તો એક જ છે, તો એને બે રસ્તા કેવી રીતે એને લઈ જાઓ? તો આત્માને આ વસ્તુ જો સમજાય તો પછી એની એક દ્રઢતા આવવી જોઈએ. દ્રઢતા આવે, અંદર છાપ પડી જાય, પછી એને કોઈ પ્રશ્ન નડે નહીં. જ્યાં સુધી દ્રઢતા નથી આવતી, આ સાચું કે પેલું સાચું અવઢવમાં હોય ત્યાં સુધી એ રસ્તા પર ચાલી નથી શકતો. એ વાત આપણે અહીંયા સરસ સમજણ આપી છે. આપણો અહીંયા સમય પૂરો છે. સુખદામયાનં દિન રાત રહે તદ ધ્યાનમાં.